એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સુરેશ જોશીના એક ખૂબ જ રસપ્રદ નિબંધ પર વાત કરવાના છીએ. એમણે પશ્ચિમી કથા સાહિત્યમાં જે આધુનિક માનવીની સ્થિતિનું ચિત્રણ કર્યું છે તેમાં આપણે ઊંડા ઉતરીશું. એમનું નિબંધ જાણે એક અરીસો છે, ખરું ને?
બિલકુલ. પશ્ચિમી સાહિત્યમાં આધુનિક માણસ કેવો દેખાય છે એનું પ્રતિબિંબ એમાં બરાબર ઝીલાયું છે.
અને એમણે શરૂઆતમાં જે એક વાત મૂકી છે, પેલી મરણોત્તર દશાની, ક્યારેક આપણને એવું નથી લાગતું કે જાણે જીવનનો ખેલ પૂરો થઈ ગયો હોય અને આપણે બસ પડદા પાછળની વાસ્તવિકતા જોઈ રહ્યા હોઈએ? ગેબ્રિયલ માર્શલ જેવો વિચારકે પણ આ ભાવની વાત કરી છે.
હા, કરી છે. અને આ ભાવના જોવા જઈએ તો ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછીના સાહિત્યમાં વધારે ઘેરી બની, વધારે સ્પષ્ટ બની. અઘણી રચનાઓના તો શીર્ષકમાં જ મરણ શબ્દ આવવા લાગ્યો.
હા, મેં પણ નોંધ્યું છે.
અલબત્ત આ કંઈ સાવ નવું નહોતું એમ પણ કહેવાય. ટોલ્સ્ટોયની ઇવાન ઇલિચનું મરણ જુઓ કે પછી ટોમસ માનની ડેથ ઇન વેનિસ, એ પણ આ જ દિશામાં સંકેત તો કરે જ છે. પણ યુદ્ધ, પેલો નરસંહાર અને સૌથી વધુ તો એટલે જીવનમાં કોઈ એક મોટું સાર્વત્રિક લક્ષ્ય ન રહ્યું, કોઈ ધ્યેય ન દેખાયું. આ બધાએ જાણે મરણના પડછાયાને વધુ લાંબો કરી દીધો, વધુ ઘેરો બનાવી દીધો.
એટલે મૂલ્યોનું માળખું જાણે ભાંગી પડ્યું.
બરાબર. અને એના લીધે વ્યક્તિ અને સમાજ વચ્ચેની જે ગૂંચવણ હતી એ વધી ગઈ, એક પ્રકારની શૂન્યતા આવી ગઈ.
તો ચાલો આ જટિલ પણ ખૂબ જ મહત્વના વિષયમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. સુરેશ જોશી આપણને શું કહે છે, આધુનિક માનવીની આ છબી કેવી છે અને પેલી વિરતીની જે વાત કરી છે એમણે, એ શું છે? એક પ્રકારની સાંસ્કૃતિક ઉદાસીનતા, થાક?
હા, એ વિરતીનો ખ્યાલ સમજવો જરૂરી છે. જોશી કહે છે કે માનવીએ પ્રકૃતિ પર વિજય મેળવ્યો, સંસ્કૃતિ રચી, કેટકેટલા સાધનો, કળા, વિજ્ઞાન, સિદ્ધિઓ તો ઘણી મેળવી.
હા, અદ્ભુત સિદ્ધિઓ.
પણ આ બધી સિદ્ધિઓ પછી જાણે એક ખાલીપો આવ્યો, એક વિરતી, એક થાક, જાણે બધું પહોંચી વળ્યા પછી હવે શું, એવો ભાવ.
તું શું આ પ્રગતિનું જ પરિણામ છે? આવું થવાનું જ હતું? બોદલેર જેવા કવિઓએ તો આ ખાલીપાને, આ થાકને બહુ પહેલા અનુભવી લીધો હતો, નહીં?
ચોક્કસ. એમણે એને વાચા આપી. આ વિરતી એક એવી શૂન્યતા છે જે અંદરથી ડરાવે છે. અને ઘણીવાર માણસ શું કરે, આ ડરથી બચવા માટે બહાર ઘોંઘાટ કરે.
ઘોંઘાટ? કેવો ઘોંઘાટ?
યુદ્ધો, વિદ્રોહો, હિંસા, કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં ડૂબી જાય. પણ એ બધો ઘોંઘાટ જ્યારે શાંત થાય ત્યારે પેલી વિરતી, પેલો ખાલીપો, એ તો ત્યાં જ ઊભો હોય છે, એ ક્યાંય જતો નથી. પણ અહીં એક રસપ્રદ વાત એ પણ છે કે માનવી પાસે એક અદ્ભુત ક્ષમતા છે, એ પોતાની સ્થિતિનો સાક્ષી બની શકે છે.
સાક્ષી? કેવી રીતે?
જેમ કોઈ દર્દી ઓપરેશન ટેબલ પર સૂતો હોય અને ઉપર છતમાં લગાવેલા અરીસામાં પોતાની જ સર્જરી જોઈ શકે, તેમ માણસ પોતાની આ વિરતીવાળી સ્થિતિને જોઈ શકે છે, એને સમજી શકે છે અને એનું વર્ણન પણ કરી શકે છે.
ઓહ, અને લાગે છે કે સાહિત્ય બરાબર આ જ કામ કરે છે, નહીં? આપણી પોતાની છબી આપણી સામે રાખવાનું.
બિલકુલ.
પણ જોશી એ પણ નોંધે છે કે હવે પહેલા જેવા મહાકાવ્યો નથી લખાતા. કેમ? કારણ કે દેવતાઓ જાણે દૂર જતા રહ્યા છે આપણા જીવનમાંથી.
હા, અને ટ્રેજેડીનું જે ગૌરવ હતો એ પણ ઓછું થયું છે. કારણ કે હવે નિયતિ કોઈ દૈવી શક્તિના હાથમાં હોય એવું લાગતું નથી. માણસ પોતે જ જવાબદાર છે, પણ દિશાહીન છે.
તો પછી આધુનિક માનવી પાસે પોતાની જાતને જોવા માટે બચું છું? જો મહાકાવ્ય નથી, દેવતાઓ નથી, ટ્રેજેડીનું ગૌરવ નથી, તો
શું બચ્યું? બચી છે વાર્તા, કથા. પછી ભલે પરિકથા હોય કે યથાર્થવાદી નવલકથા હોય કે પછી કાલ્પનિક કથા, કોઈ પણ સ્વરૂપ હોય.
એટલે આખરે તો એ માણસની જ વાત છે.
હા, આખરે તો એ માનવીની જ કથા છે. અને આ વિરતીના સમયમાં પણ માણસનું પોતાની છબી જોવાનો આ પ્રયાસ, આ ઉદ્યમ ચાલુ જ રહ્યો છે. કદાચ આ વાર્તાઓ દ્વારા જ આપણે આપણા અંદરના ભયને, આ ખાલીપાને સમજવા માંગીએ છીએ, એનો સામનો કરવા માંગીએ છીએ.
પણ અહીં એક બીજો પ્રશ્ન થાય છે. આ પોતાની જાતને જોવાની, સમજવાની જે કોશિશ છે એ જ ક્યારેક બોજ કેમ બની જાય છે? પોતાનું પ્રતિબિંબ જોવું એ શાપ જોવું કેમ લાગે છે ઘણીવાર? જેમ દોસ્તોસ્કીના પાત્રો જુઓ કે કાફકાના પાત્રો, એ લોકો કેમ ઘણીવાર માણસ મટીને જાણે જંતુ બનવા ઈચ્છે છે? અથવા કોઈ બીજા રૂપમાં જતા રહેવા માગે છે.
આનું બહુ જ સચોટ ઉદાહરણ કાફકાની મેટામોર્ફોસિસમાં છે. પેલો ગ્રેગર સાન્સા જંતુ બની જાય છે.
હા, પેલી પ્રખ્યાત વાર્તા.
પણ થાય છે શું? એનું શરીર જંતુનું થાય છે, પણ એની ચેતના એ તો માણસની જ રહે છે. એ પોતાની જંતુ તરીકેની દશાનો સાક્ષી બને છે, પોતાના પરિવારની પ્રતિક્રિયાઓ જુએ છે, પોતાની લાચારી અનુભવે છે. પેલો સાક્ષી ભાવ છૂટતો નથી.
ઓહ, એટલે ભયાનકતા ઓછી થવાને બદલે વધી જાય છે.
બરાબર. કારણ કે એ જોઈ શકે છે, સમજી શકે છે, પણ કંઈ કરી શકતો નથી. ફિલસૂફ કિર્કેગાર્ડે આને આમરણ માંદગી કહી હતી.
આમરણ માંદગી?
હા, એટલે કે જરૂર કરતા બધું સભાનતા હોવી,
જરૂર કરતા બધું જાણવું.
હા, એ જ માંદગી છે. આર્કિમિડીઝે કહેલું ને કે પૃથ્વી બહાર એક બિંદુ મળે તો એ પૃથ્વીને ખસેડી શકે.
હા, યાદ છે.
કાફકા જણે કહે છે કે માણસે એ બિંદુ શોધી કાઢ્યું છે પોતાની ચેતનામાં, પણ હવે એનો ઉપયોગ એ પોતાની જ વિરુદ્ધ કરી રહ્યો છે, પોતાની જાતને જ ખસેડી રહ્યો છે, તોડી રહ્યો છે.
આ ખરેખર ગજબની વાત છે. એક તરફ માનવીની સિદ્ધિઓ જુઓ, અકલ્પ્ય છે. આપણે પૃથ્વીની સીમાઓ વટાવીને બ્રહ્માંડ સુધી પહોંચી ગયા.
પહોંચી ગયા.
પણ બીજી તરફ એટલી જ અભૂતપૂર્વ હતાશા છે, એકલતા છે. આપણે મોટા મોટા સમૂહમાં રહીએ છીએ, રાષ્ટ્રો, શહેરો, સંગઠનો, પણ છતાં વ્યક્તિ એટલો એકલો કેમ લાગે છે? જાણે ભીડમાં પણ તદ્દન એકલો અટૂલો.
પોતાના શૂન્યના પડઘા સાંભળતો હોય એમ.
બરાબર. આવું કેમ?
આનું એક રસપ્રદ વિશ્લેષણ હન્ના અરેન્ટ આપે છે. એ બહુ ઊંડી વાત કરે છે. એમનું કહેવું છે કે ટેલિસ્કોપ જેવી શોધ થઈ, એણે આપણને પૃથ્વી પરથી બ્રહ્માંડ જોવાની શક્તિ આપી, એ તો સાચું.
હા,
પણ એ જ પ્રક્રિયામાં એણે આપણને આપણી ધરતીથી, આપણા પ્રત્યક્ષ અનુભવથી, આપણી ઇન્દ્રિયોથી જાણે દૂર કરી દીધા.
ઇન્દ્રિયોથી દૂર કેવી રીતે?
આપણી આંખો જે જુએ છે, આપણા કાન જે સાંભળે છે, આપણી ત્વચા જે અનુભવે છે, એના પર જ સવાલ ઊભો થઈ ગયો. શું આપણે જે જોઈએ છીએ, અનુભવીએ છીએ, એ સાચું છે કે પછી એ માત્ર ભ્રમણા છે? આ સીધો પ્રત્યક્ષ સંપર્ક તૂટ્યો અને એની જગ્યાએ શું આવ્યું? ગણિત, સંજ્ઞાઓ, સિદ્ધાંતો, સાધનો દ્વારા મળતું પરોક્ષ જ્ઞાન, એ મુખ્ય બની ગયું. દેકાર્તે જે મૂળભૂત સંદેહ વ્યક્ત કર્યો હતો ને,
દેકાર્તનો સંદેહવાદ,
એ અહીં જાણે વધુ ઘેરો બન્યો કે શું આપણી ઇન્દ્રિયો કે આપણી બુદ્ધિ ખરેખર વાસ્તવિકતાને પામી શકે છે, કે પછી આપણે હંમેશા કોઈ પડદા પાછળ જ રહીએ છીએ.
તો શું આનો મતલબ એમ થયો કે બધી નિશ્ચિતતાઓ જતી રહી? જે જગતને આપણે નક્કર વાસ્તવિક માનતા હતા એ બધું જ શંકાસ્પદ બની ગયું?
લગભગ એવું છે. જો આપણે ઇન્દ્રિયો પર ભરોસો ન કરી શકાય, આપણી બુદ્ધિ પર પણ પૂરો ભરોસો ન કરી શકાય, તો પછી આધાર શેનો રાખવો? આપણે જીવીએ છીએ એની ખાતરી શું?
દેકાર્તે પોતે જ આ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો. એમણે કહ્યું કે ભલે આપણું મન બહારની વાસ્તવિકતાનું એકદમ સાચું ચિત્ર ન આપી શકે, એ શક્ય છે.
પણ આપણે જે વિચારીએ છીએ, જે સ્વીકારીએ છીએ, જે નકારીએ છીએ, આ જે માનસિક પ્રક્રિયા ચાલે છે આપણા મનમાં, એ તો વાસ્તવિક છે. એનો તો આપણને સીધો અનુભવ છે.
એટલે બહારની દુનિયા ભલે શંકાસ્પદ હોય,
પણ આપણા મનની અંદર ચાલતા વિચારો, આપણી ચેતનાની અનુભૂતિ, એ તો નિશ્ચિત છે. એનો ઇનકાર ન થઈ શકે. કદાચ એટલે જ એમણે પેલું પ્રખ્યાત વાક્ય કહ્યું, હું વિચારું છું તેથી હું છું. કોગિટો અર્ગો સમ.
પણ આ નિશ્ચિતતા તો ફક્ત આપણા આંતરિક જગતની થઈને, બહારની દુનિયાનું શું?
બરાબર, એ જ મુદ્દો છે. નિશ્ચિતતા અંદર સમેટાઈ ગઈ.
ઠીક છે, આ મુદ્દો ખરેખર ધ્યાન આપવા જેવો છે. જો ફક્ત આપણો આંતરિક વિચાર જ નિશ્ચિત હોય, તો પછી આપણે જે આ બાહ્ય જગત બનાવી રહ્યા છીએ, આ બધી ટેકનોલોજી, સમાજ, સંસ્થાઓ, એનું શું? સુરેશ જોશી એ તરફ ઇશારો કરે છે કે આધુનિક યુગમાં શા માટે કે શું કરવું, એના કરતાં કેવી રીતે કરવું, એના પર ભાર વધી ગયો છે.
હા, એટલે કે પ્રક્રિયા, પ્રોસેસ વધુ મહત્વની બની ગઈ છે પરિણામ કરતાં.
પણ આવું કેમ થયું? કેવી રીતે પર આટલો ભાર કેમ?
એનું કારણ કદાચ એ જ છે કે હવે જ્ઞાનનો આધાર માત્ર જોવું કે વિચારવું નથી રહ્યો, પણ કરવા પર, બનાવવા, મેકિંગ પર આવી ગયો છે. એક એવી માન્યતા પ્રબળ બની છે કે આપણે જે જાતે બનાવી શકીએ, જેની પ્રક્રિયા આપણે સમજી શકીએ, તે જ આપણે ખરેખર જાણી શકીએ છીએ.
એટલે પ્રકૃતિને સમજવા માટે પણ આપણે એની પ્રક્રિયાઓનું અનુકરણ કરવું પડે, જાણે લેબોરેટરીમાં એને ફરી બનાવવી પડે.
હા, કંઈક અંશે એવું જ. એટલે આમાં પદ્ધતિ, પ્રક્રિયા કેવી રીતે કરવું, એ મુખ્ય બની જાય છે. અને જે વસ્તુ બને છે, જે પરિણામ આવે છે, એ જાણે ગૌણ બની જાય છે.
જાણે આપણે બધા પ્રક્રિયાના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છીએ.
હા હા, કહી શકાય. અને આ જ વાત સમાજ અને રાજકારણની સંસ્થાઓને પણ લાગુ પડે છે. એ પણ જાણે પૂર્વ નિર્ધારિત પ્રક્રિયાઓ પ્રમાણે ચાલતી મશીન જેવી બની ગઈ છે. નિયમો છે, પદ્ધતિઓ છે, પણ શા માટે આ બધું? એ પ્રશ્ન ક્યાંક ખોવાઈ જાય છે.
અને આની સામાજિક અસરો શું થઈ? એક તરફ ટેકનોલોજીએ આપણને પ્રકૃતિથી કદાચ અળગા કર્યા, તો શું આ યંત્ર જેવી સમાજ વ્યવસ્થાએ આપણને એકબીજાથી પણ દૂર કરી દીધા? પેલી મેક્સ વેબરની વાત યાદ આવે છે, ઇનર વર્લ્ડલી એલિયનેશનની.
ચોક્કસપણે, દુનિયાની અંદર જ રહીને દુનિયાથી વિખૂટા પડી જવાની લાગણી. ઉત્પાદન અને વપરાશનું એક મોટું ચક્ર સતત ચાલ્યા કરે છે.
હા, એ તો દેખાય જ છે.
પણ વસ્તુઓને ખરેખર ભોગવવાની, એની સાથે જોડાવાની આસક્તિ ઓછી થઈ ગઈ લાગે છે. વસ્તુઓ બને છે, વપરાય છે, ફેંકાય છે, અને જીવન આ ચક્રમાં પીસાયા કરે છે.
અને અંગત સંબંધોનું શું? કુટુંબ, મિત્રો?
અંગત મિલકત હોય કે કુટુંબ જેવી સંસ્થાઓ, જે પહેલાં કદાચ એક પ્રકારની સુરક્ષા આપતી હતી, એનું મહત્ત્વ પણ ઘટતું ગયું લાગે છે. વ્યક્તિ રાજ્યતંત્ર અને બજારતંત્રની મોટી જટિલ સિસ્ટમમાં ક્યાંક ખોવાઈ જાય છે.
બ્રીડનો એક ચહેરો બની જાય છે.
બરાબર, ચહેરા વિનાનો આદમી. એનું સુખ કે દુઃખ પણ જાણે એનું પોતાનું આગવું નથી રહેતું, એ પણ સામૂહિક બની જાય છે, સ્ટાન્ડર્ડાઇઝ થઈ જાય છે.
આ સાંભળીને મને પેલી જુદી જુદી સંજ્ઞાઓ યાદ આવે છે જે લેખકોએ વાપરી છે. કોઈકે કહ્યું મેન ઓફ સ્ટ્રો, તણખલાનો માણસ.
હા, પર્સે કહ્યું હતું.
સોલ બેલોએ ડેંગલિંગ મેન, લટકતો માણસ. રોબર્ટ મ્યુઝિલે કહ્યું મેન વિધાઉટ ક્વોલિટીઝ, ગુણવિહીન માણસ. જાપાની લેખક દઝાઈ ઓસામુએ તો લખ્યું નો લોંગર હ્યુમન.
હા, આ બધી છબીઓ જાણે આ જ સ્થિતિ તરફ, આ જ અળગાપણા અને ઓળખના સંકટ તરફ ઇશારો કરે છે.
તો આટલા બધા વિશ્લેષણ પછી આપણે મૂળ પ્રશ્ન પર પાછા ફરીએ. આધુનિક માનવીની આ જે પીડા છે, આ બેચેની છે, એના મૂળ કારણો શું હોઈ શકે? કિર્કેગાર્દે કેટલા કારણો ગણાવ્યા હતા, જેનો ઉલ્લેખ જોશી પણ કરે છે.
હા, એમણે ગણાવેલા કારણો ખૂબ મહત્વના છે.
જેમ કે અતૃપ્ત રહેતી ઈચ્છાઓ, અર્થહીન લાગતી વાસ્તવિકતા,
માણસ માણસ વચ્ચેની અસમાનતા,
ઉચ્ચ આદર્શો જેને આપણે સંતો કહી શકીએ એમનો અસ્વીકાર,
મૃત્યુની નિરર્થકતાનો ભાવ,
અને માણસની અંદર રહેલી પેલી હિંસક અરાજક વૃત્તિઓ,
અને છેલ્લે શ્રદ્ધાનો અભાવ, કોઈક મોટી શક્તિમાં, કોઈક મોટા અર્થમાં વિશ્વાસનો અભાવ.
આ કારણો તો આજે પણ એટલા જ લાગુ પડે છે. નહીં, જાણે સમય બદલાયો, પણ મૂળ સમસ્યાઓ ત્યાં જ છે.
ખરેખર આજે પણ એટલા જ સુસંગત લાગે છે. અને એમાંય ખાસ કરીને પેલી મરણની વાત, મૃત્યુ.
હા, એ કેવી રીતે અસર કરે છે?
જો અંત નિશ્ચિત જ હોય, જો મૃત્યુ જ અંતિમ સત્ય હોય, તો પછી જીવનની આ બધી દોડધામ, આ બધી મથામણો, સિદ્ધિઓ, સંબંધો, શું એ બધું હાસ્યાસ્પદ નથી લાગતું? આ એક વિચાર જ જીવનમાંથી બધો અર્થ છીનવી શકે છે.
અને પેલી આંતરિક વૃત્તિઓની વાત.
હા, માનવીની અંદરની જે અરાજક, હિંસક વૃત્તિઓ છે, જેને જોશી દુર્દાંત વૃત્તિઓ કહે છે, એ સમાજ અને વ્યવસ્થા સ્થાપવાના બધા પ્રયત્નોને સતત પડકારતી રહે છે. આપણે નિયમો બનાવીએ છીએ અને આપણે જ તોડીએ છીએ.
અને આ બધામાંથી બચવા માટે માણસ શું કરે છે?
ક્યારેક ક્યારેક એ અમાનવી બનવાનો પ્રયત્ન કરે છે, લાગણીઓથી પર થઈ જવાનો, સંવેદનાઓને બુઠ્ઠી કરી દેવાનો, જાણે બધું મશીનની જેમ કરવા લાગે.
આ વિચાર આપણને ફરી પાછા સાહિત્ય તરફ લઈ જાય છે. જો વાસ્તવિકતા આટલી જ જટિલ છે, આટલી વિરોધાભાસી છે, અને ક્યારેક આટલી અર્થહીન લાગે છે, તો સાહિત્ય એને કેવી રીતે રજૂ કરી શકે? પરંપરાગત રીતે જે વાસ્તવવાદ હતો, એ કદાચ અહીં ઓછો પડે. નહીં,
ચોક્કસ ઓછો પડે.
અહીં જ પેલો આલ્બેર કેમ્યુ અને એબ્ઝર્ડ બેહુદાપણાનો ખ્યાલ આવે છે. બરાબર ને?
બરાબર. કેમ્યુ શું કહે છે? કે માનવીની અંદર જાણવાની, અર્થ શોભવાની તીવ્ર ઈચ્છા છે. એ સતત પૂછે છે, શા માટે?
હા, એ તો છે જ.
પણ સામે આ જગત જુઓ, એ ચૂપ છે, ઉદાસીન છે, એ કોઈ જવાબ આપતું નથી, એ તર્ક વગરનું લાગે છે. આ બે વચ્ચેનો જે તણાવ છે, જે વિરોધાભાસ છે, માણસની અર્થ માટેની પુકાર અને જગતનું મૌન, એ જ એબ્ઝર્ડ છે, બેહુદું છે.
તો આધુનિક સાહિત્ય આ એબ્ઝર્ડને કેવી રીતે પકડે છે?
એ વાસ્તવવાદની સીમાઓ ઓળંગી જાય છે, એ ફક્ત બહાર જે દેખાય છે એનું ચિત્રણ નથી કરતું, પણ માણસની અંદરની સ્થિતિ એની નિયતિનું સૂચન કરે છે. આ માટે એ ભાષા સાથે, સ્વરૂપ સાથે નવા નવા પ્રયોગો કરે છે, ઘણીવાર કવિતાની જેમ.
કવિતાની જેમ?
હા, જેમ કવિતામાં ભાષા વધુ સૂચક હોય છે, તેમ અહીં કથામાં પણ વાસ્તવિકતાના ઊંડા સ્તરો સુધી પહોંચવા માટે ભાષા અને શૈલીનો અલગ રીતે ઉપયોગ થાય છે. જેમ્સ જોઈસ જુઓ કે ટી.એસ. એલિયટ, એમને પ્રયોગો આ જ દિશામાં હતા.
એટલે અહીં શૈલી ફક્ત શણગાર નથી?
ના, બિલકુલ નહીં. શૈલી અહીં સત્યને પ્રગટ કરવાનું એક સાધન બની જાય છે, રચનાનું એક વિધાયક બળ બને છે.
એટલે જ કદાચ આપણે આધુનિક કથાઓમાં જોઈએ છીએ કે ઘટનાઓ કે પ્લોટ કરતા પાત્રના મનમાં શું ચાલી રહ્યું છે, એની ચેતનાનો પ્રવાહ કેવો છે, એના પર વધુ ધ્યાન આપવામાં આવે છે.
હા, એ ખૂબ જ મહત્વનું લક્ષણ છે.
જેમ પેલી કેમ્યુની નવલકથા ધ આઉટસાઇડરનો નાયક મરસો, એ દુનિયાને તર્ક કે લાગણીથી નથી સમજતો, પણ ફક્ત ઇન્દ્રિયોથી જે અનુભવાય છે એનો જ જાણે રિપોર્ટ આપે છે.
બરાબર, જાણે એના માટે બધું સપાટી પર જ છે, ઊંડાણમાં કોઈ અર્થ નથી. અને આવા પાત્રોનો ઘણીવાર કોઈ સ્પષ્ટ ભૂતકાળ પણ નથી હોતો, જેમ કાફકાના પાત્રોમાં જોઈએ છીએ.
હા, એ સાચું.
કથામાં સમય પણ જાણે થંભી ગયો હોય એવું લાગે. ભલે બહાર ઘટનાઓ બનતી દેખાય, પણ અંદરથી બધું સ્થગિત લાગે. બાહ્ય જગતનું વર્ણન પણ ઓછું થઈ જાય, અસ્પષ્ટ બની જાય.
અને પાત્ર?
પાત્ર પોતે જ પોતાની જાતને પૂરેપૂરું નથી સમજી શકતું. બીજાઓને તો ક્યાંથી સમજે, એ અગમ્ય રહે છે. સમયની ધારણા પણ બદલાઈ જાય છે. ઘડિયાળનો જે સમય છે એના કરતા આંતરિક માનસિક સમય વધુ મહત્વનો બને છે.
જેમ બર્ગસોંગ કે પ્રુસ્તે વાત કરી હતી.
હા, અને અહીં સુસંગતતા કે તર્કબદ્ધતા કરતા અસંગતિ અને વિરોધાભાસનો સ્વીકાર વધુ પ્રામાણિક ગણાય છે. જ્યોર્જ લુકાચાએ એક સરસ વાત કહી હતી.
શું કહ્યું હતું?
એમણે કહ્યું કે ક્યારેક વાસ્તવિક વિગતોનું ઝીણવટભર્યું વર્ણન જ બેહુદગીના ભાવને વધુ ધારદાર રીતે રજૂ કરી શકે છે, કારણ કે ઝીણી વિગતોની પાછળ રહેલી મોટી અર્થહીનતા વધુ સ્પષ્ટ બને છે.
વાહ, આપણે સુરેશ જોશીના વિશ્લેષણને આધારે ખરેખર ઘણી લાંબી અને ઊંડી સફર કરી. પેલી મરણોત્તર દશાની અનુભૂતિથી શરૂ કરીને વિરતિ એટલે શું, ચેતનાનો બોજ કેવો હોય છે, ટેકનોલોજી અને સમાજથી કેવી રીતે એકલતા વધે છે, અને આ બધું પશ્ચિમી સાહિત્યમાં કેવી અદ્ભુત રીતે ઝીલાયું છે, એ બધું જોયું. તો આ આખી ચર્ચામાંથી શ્રોતાઓ માટે મુખ્ય કયા તારણો આપણે કાઢી શકીએ?
મને લાગે છે કે ત્રણ મુખ્ય મુદ્દાઓ આપણે તારવી શકીએ.
કયા ત્રણ?
પહેલું તારણ, સુરેશ જોશીનું વિશ્લેષણ સ્પષ્ટપણે બતાવે છે કે પશ્ચિમી કથા સાહિત્ય આધુનિક માનવીની જે ઊંડી એકલતા છે, જે અર્થશૂન્યતાનો ભાવ છે, અને જે એક પ્રકારનો સાંસ્કૃતિક થાક વિરતી છે, એને ખૂબ જ સચોટ રીતે પકડે છે. અને આ સ્થિતિના મૂળમાં શું છે, તો કે પેલી પરંપરાગત નિશ્ચિતતાઓ ગુમાવવી, પછી એ ધાર્મિક હોય કે સામાજિક. બીજું, ટેકનોલોજી અને પ્રગતિના જે અનપેક્ષિત પરિણામો આવ્યા, જેમ કે અળગાપણું. અને ત્રીજું, પોતાની ચેતના અને મૃત્યુના અનિવાર્ય ભાનનો જે બોજ છે તે.
આ પહેલું તારણ. બીજું
તારણ, આ સાહિત્ય જે છે એ ફક્ત બહારની સામાજિક સમસ્યાઓનું વર્ણન કરીને અટકી નથી જતું, એનાથી પણ વધુ ઊંડું ઉતરીને એ માનવીની આંતરિક દુનિયાને ખોલે છે. એ અર્થહીન લાગતા વિશ્વમાં અર્થ શોધવા માટેની જે મથામણ છે, જે બેહુદાપણા, એબ્સર્ડિટી સામેનો સંઘર્ષ છે, અને સભાનતાના બોજ જેવા અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો છે, એ બધાને સામે લાવે છે. અને આ વાંચીને કે સાંભળીને આપણને પણ આપણા પોતાના અનુભવો વિશે, આજના જીવનની જટિલતાઓ વિશે વિચારવાની પ્રેરણા મળે છે. આપણે પણ ક્યાંક ને ક્યાંક આ જ સ્થિતિમાં હોઈએ એવું લાગે.
બરાબર. અને ત્રીજું તારણ?
ત્રીજું તારણ, આ સાહિત્યનું મૂર્યત એની પ્રમાણિકતામાં છે, એની નિર્ભીકતામાં છે. ભલે એમાં જે ચિત્રો રજૂ થાય છે એ આપણને અસ્વસ્થ કરે, ભલે પાત્રો પીડાતા દેખાય, પણ વાસ્તવિકતાનો આ રીતે સામનો કરવો, એને સાહિત્ય દ્વારા સમજવાનો પ્રયત્ન કરવો, એનાથી આપણને આધુનિક માનવીય પરિસ્થિતિની એક ઊંડી સમજ મળે છે. ભલે કોઈ સહેલા તૈયાર જવાબો ન મળે, પણ અંતે તો વાર્તા કહેવી કે સાંભળવી, એ જ કદાચ આ અસ્તિત્વના જટિલ પ્રશ્નો સાથે સંઘર્ષ કરવાનું અને ભયનો સામનો કરવાનું એક મહત્વનું માધ્યમ બની રહે છે.
ખૂબ સરસ. તો અંતે એક વિચાર સાથે આપણે વિરામ લઈએ. જોશીનું વિશ્લેષણ સૂચવે છે કે આધુનિક માનવીની સભાનતા વધી છે, પણ સાથે સાથે પેલી વિરતિ પણ વધી છે. હવે જો દોસ્તેવસ્કીના એક પાત્રની જેમ માનીએ કે વધુ પડતી સભાનતા જ એક રોગ છે, એક શાપ છે, તો શું આજના આ જટિલ વિશ્વમાં થોડું ઓછું જાણવું, થોડું ઓછું વિચારવું, થોડી સાદગી અપનાવવી એ જ શાંતિથી જીવવાનો રસ્તો હોઈ શકે? કે પછી કેમ્યુ સૂચવે છે તેમ વાસ્તવિકતાની આ બેહુદગીનો પૂરેપૂરો સ્વીકાર કરીને તેની સામે સતત વિદ્રોહ કરતા રહેવું એ જ માનવીય ગૌરવ જાળવવાનો એકમાત્ર પ્રામાણિક રસ્તો છે? આ પ્રશ્ન વિચારવા જેવો છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.